તારીખ 14/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 86 અને 87 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55.
પ્રશ્ન તો ધારણા જ્ઞાન ઉપર છે. ધારણા જ્ઞાન સાધક છે કે નહીં છે? એમ કે ધારણા બે પ્રકારની છે. એક ધારણા અનુમાનથી કરેલી, કલ્પનાથી કરેલી, તર્ક વિતર્કથી કરેલી અથવા આગમના આધારે કરેલી. એક ધારણા આત્માના આધારે સ્વરૂપનું જ્ઞાન ધારી રાખ્યું, સ્વરૂપનું લક્ષ્ય ધારી રાખ્યું, એને પણ ધારણા કહે છે. પેલી ધારણા છે કામ નથી આવતી શાંતિ માટે, આત્મશાંતિ માટે તો સાચી ધારણા કામમાં આવે છે. મોટા ભાગે તો ખોટી ધારણા હોય છે. તીવ્ર ઉદયના કાળે ગેરહાજર થઈ જાય છે, જીવ દુઃખને અનુભવ કરી લે છે. કોઈ મંદ ઉદયના કાળે મંદ કષાયનું કારણ થાય તો પણ એની કોઈ કિંમત નથી. અને સાધારણ ઉદયમાં મંદ કષાય થાય અને એનાથી એને સાધન માની લઈએ, મિથ્યાત્વનું નુકસાન થાય. અહીંયા એમની રીત કે સાચી ધારણા હોય ત્યારે ધારણાને વ્યવહારે સાધન કહેવાય છે. જે સ્વભાવને ધારી રાખ્યો છે એના અવલંબે દિશા પ્રગટ થતી હોવાથી, શુદ્ધ દિશા પ્રગટ થતી હોવાથી સ્વભાવને સાધન કહેવામાં આવે છે. કેમ કે પ્રશ્ન સાધનનો છે. સાધનની બે અપેક્ષા છે, એક દ્રવ્ય અને એક પર્યાય. પર્યાય સાધન છે એમ કહો એ વ્યવહાર છે, દ્રવ્ય સાધન કહો તો એ નિશ્ચય છે. કેમ કે એમાં સાધન નામનો, કરણ નામનો ગુણ છે, કરણ શક્તિ છે. માટે ૭૨માં પાને છેલ્લો પેરેગ્રાફ છે. નિર્વિકલ્પ દશાનું સાધન જ્ઞાયક છે કે જેનાથી પોતાની પરિણતિ નિર્વિકલ્પ રૂપ થાય છે, જેના અવલંબે જેના વડે દશા નિર્વિકલ્પ થાય છે. માટે નિર્વિકલ્પ સ્વરૂપ છે એ જ નિર્વિકલ્પ દશાનું સાધન છે અથવા કારણ છે. સાધન કહો કે કારણ કહો એ કહો છે. પણ વચ્ચે વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. એટલે કે જ્યાં સુધી પુરુષાર્થની મંદતા હોય છે ત્યાં સુધી વિકલ્પ ચાલુ રહે છે. પુરુષાર્થની ઉગ્રતા એ નિર્વિકલ્પ દશા થાય છે. એટલે એનો આધાર પુરુષાર્થ ઉપર છે. પોતાના જ્ઞાનમાં એમ હોવું જોઈએ કે આ વિકલ્પ વાસ્તવિક સાધન નથી. અભિપ્રાયમાં, જ્ઞાનમાં એટલે અહીંયા અભિપ્રાયમાં એમ હોવું જોઈએ કે આ વિકલ્પ છે એ કોઈ ખરેખર સાધન નથી, પણ એ વ્યવહાર છે. એવો વિકલ્પ આવે છે એ વચ્ચેનો વ્યવહાર છે. વિકલ્પમાં સર્વસ્વતા માની ન લેવી જોઈએ કે આમ કરતા કરતા થશે. વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પ થવાશે એમ માનવું ન જોઈએ. વિકલ્પનો અભાવ થશે ત્યારે નિર્વિકલ્પતા થશે, એમ સ્પષ્ટ સમજણ હોવી જોઈએ. વિકલ્પ કરતા કરતા, આત્માનો વિકલ્પ કરતા કરતા નિર્વિકલ્પતા થશે, એને તો વિકલ્પ વધે કરતા 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 વિકલ્પ વધે, પણ નિર્વિકલ્પ સ્વરૂપ ઉપર લક્ષ અને દ્રષ્ટિ જાય તો વિકલ્પ ઉપર દ્રષ્ટિ ન રહે. વિકલ્પ હોય તો પણ ગમે ત્યારે શાંત થઈ જાય. વિકલ્પમાં સર્વસ્વ માની ન લેવી, સર્વસ્વતા ન માની લેવી જોઈએ, અથવા વિકલ્પ સર્વસ્વ છે એમ જેને છે એને સ્વરૂપ લક્ષમાં આવ્યું નથી. કેમ કે સર્વસ્વ તો પોતાનું સ્વરૂપ છે જે નિર્વિકલ્પ છે, પણ પોતાની દ્રષ્ટિ પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવા તરફ જ હોવી જોઈએ. મારી વિદ્યમાનતા, અસ્તિત્વ એટલે વિદ્યમાનતા, મારી વિદ્યમાનતા એ જ મારી દ્રષ્ટિનો વિષય હોવો જોઈએ. વિકલ્પ નહીં, વિદ્યમાન તો બે છે, વિકલ્પ પણ છે અને સ્વરૂપ પણ છે. તારે કોને વજન દેવું છે? એક ક્ષણના વિકલ્પ ઉપર વજન દેવું છે કે ત્રિકાળી વિદ્યમાન સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ છે, એના વજન દેવું છે? મારું અસ્તિત્વ કેમ ગ્રહણ કરું તે તરફ દ્રષ્ટિ એટલે એવી ભાવનાને જિજ્ઞાસા હોવી જોઈએ, અથવા એવું લક્ષ્ય હોવું જોઈએ કે હું મારું અસ્તિત્વ કેમ ગ્રહણ કરું. વિકલ્પ તો અનાદિકાળથી ચાલે છે, એ કોઈ નવીન નથી, એ કોઈ નવીન નથી. એને તો એકદમ ગૌણ કરી નાખવા જોઈએ. સ્વભાવની ખોજ કરવાની છે, મુમુક્ષુએ તો સ્વભાવની ખોજ કરવાની છે, શોધ કરવાની છે. મારો સ્વભાવ કેવો એ જિજ્ઞાસાનો વિષય થઈ જવો જોઈએ, અને એ જિજ્ઞાસા એ ખોજ એવી તીવ્ર થવી જોઈએ, અપૂર્વ ભાવે. કેવી? અપૂર્વ ભાવે. જેમ કોઈ કિંમતી ખોવાયેલી ચીજ ન જડતી હોય, દીકરો ખોવાઈ જાય બહુ મોટો દાગીનો ખોવાઈ જાય 50 લાખ રૂપિયા, તો એને કોઈ પાછળ ખાવું પીવું ભાવતું નથી. એમ આત્માને ખોજવું પડવી જોઈએ કે જેથી એટલો વૈરાગ્ય વિરક્તતા આવે કે કોઈ ઉદયમાં રસ આવે નહીં. ખાવું પીવું તો શું, કોઈ ઉદયમાં રસ ના આવે, એ વૈરાગ્યનો બીજો તબક્કો છે. પરિભ્રમણની વેદના કાળે વૈરાગ્ય છે, એ વૈરાગ્યથી આગળ વધીને બીજા તબક્કામાં સ્વરૂપની અંતર ખોજમાં આવે છે ત્યારે વૈરાગ્ય વધે છે. કેમ કે એનું ક્યાંય પછી ધ્યાન રહેતું નથી. મારો સ્વભાવ, મારું સ્વરૂપ, મારો સ્વભાવ કેવો એ મને કેમ નજરે ચડતો નથી. શ્રી ગુરુ એમ કહે છે કે તારા પ્રગટ જ્ઞાનમાં તારો સ્વભાવ વિદ્યમાન છે, પ્રગટ અપ્રગટનો પ્રશ્ન નથી. એને કેવો સ્વભાવ છે?
રહીથી રહિત છે.
પ્રગટ અપ્રગટના વિશેષણોથી રહિત છે. કેમ કે ત્રિકાળી સામાન્યમાં પણ એ છે અને પર્યાયમાં પણ એ છે. જો પ્રગટ હોય તો ત્રિકાળીમાં ન રહે અને અપ્રગટ હોય તો પર્યાયમાં ન રહે. માટે પ્રગટ અપ્રગટના ભેદ લાગુ પડતા નથી. સ્વભાવ સમાન છે, મને કેમ નજરે ચડતો નથી? પર્યાયમાં છે ને, પર્યાય તો પ્રગટ છે, એની અપૂર્વ જિજ્ઞાસા એવી ઉપડે એવી ઉપડે કે જ્યાં સુધી પોતે પોતાને લક્ષમાં ના આવે, લક્ષણપૂર્વક લક્ષમાં ના આવે ત્યાં સુધી એની પાછળ આખો આત્મા ખોવાયેલો ને ખોવાયેલો. એ વૈરાગ્યનો બીજો સ્વરૂપ છે. એક લઈ છે એની પાછળ ખોદ મારી, સ્વભાવની ખોજ કરવાની છે એટલે આવી ખોજ થવી જોઈએ અને કરવાની છે એમ કહેવામાં આવે. તેમાં આ જ્ઞાન છે, આ દર્શન છે, ખોજના કાળે એવો વિચારો આવ્યા વગર રહેતા નથી, કેમ કે જ્ઞાન દર્શન ઉપરથી જ એની ખોજ થાય છે. એટલે એવા વિકલ્પો આવે, વિકલ્પના કાળમાં, વિકલ્પ વાળી દશામાં એવા વિકલ્પો આવે, શું હોય છે, પણ જરા પણ એના ઉપર વજન જોવું જોઈએ. વેઇટેજ ઉપર બધો આધાર છે. આવ્યા વગર રહેતા નથી એમ કે જ્ઞાન કરેલું છે, કોઈને સમાધાન ન થાય. હજી વિકલ્પ કેમ મારા નથી, હજી વિકલ્પ કેમ મળતા નથી, હજી મને વિકલ્પ કેમ આવે છે? તારો પુરુષાર્થ છે એ પર્યાપ્ત માત્રામાં નથી માટે આવે છે. પુરુષાર્થના તબક્કે ચડ્યો હોય એની વાત છે, પુરુષાર્થના તબક્કો આવ્યો હોય એને તો એ પ્રશ્ન, વિકલ્પ કેમ આવે છે એ પ્રશ્ન અસ્થાને છે. એ સત્યાશી છે. પેલાનું બધું કામ બાકી છે. યથા યોગ્ય ભૂમિકા થયા વિના ધર્મનો ઉદ્ભવ થાય નહીં. યથાયોગ્ય ભૂમિકા થયા વિના ધર્મનો પ્રારંભ ઉત્પન્ન થવું બને નહીં. અને જીવ એમને લેવા માગે એ ક્યાંથી બને? હું તો 25 વર્ષથી કે 40 વર્ષથી 50 વર્ષથી સ્વાધ્યાય સત્શાસ્ત્રનો, સમય સારા દે સત્શાસ્ત્રનો સ્વાધ્યાય કરું છું. માટે મને સમ્યક દર્શન થવાનો અધિકાર હોવો જોઈએ. એવી રીતે સમ્યક દર્શનનો અધિકાર કે પ્રાપ્તિ થતી નથી, પ્રાપ્તિ થતી નથી ને પ્રાપ્ત થવાનો અધિકાર રીતે અધિકારીપણું પણ આવતો નથી. એની જે યથાયોગ્ય કેળી છે એ કેળીએ ચડવું જોઈએ. તો માર્ગ હાથમાં એ તો સારું છે, એવી યોગ્યતા પ્રાપ્ત થઈ જ ધર્મ પ્રાપ્ત થાય છે, સારું છે ને, એમ જ હોવું જોઈએ ને. હા, એમ જ હોવું જોઈએ, નહીતર તો ગમે હાલી નીકળે. એમને ધર્મ થતું, એમને સમય દર્શન થવું એમ કઈ થતું, એના માટે એની પૂરી તૈયારી હોવી
જોઈએ.
ખીચામાં લેવાય નહીં કે હીરો લેવા નીકળાય નહીં. નાનાને હીરાના દાગીના લેવા હોય તો શાકભાજીના 5-25 રૂપિયા ખીચામાં હોય, થોડુંક તો આપો એમ કહેતો. બાજુમાં શાકવાળા ની લારી છે ત્યાં જો જા, 10-20 રૂપિયા માં લેવા અવાય. પાત્રતા યોગ્યતા પૂરી જોઈએ. વિપરીત અભિપ્રાય જ્યાં સુધી ત્યાં સુધી વિપરીત અભિનિવેશ છે ત્યાં સુધી સમય જ્ઞાન પણ થાય. કેમ કે એ પરિણામ ને જ્ઞાન ને અંતર્મુખ થવા દેતો નથી. એટલે ભેદ જ્ઞાન ની પ્રેક્ટિસ દરમિયાન બધા વિપરીત અભિપ્રાયો છે એટલે સમયસર માં કીધું. ભેદ જ્ઞાન છે એ જ્ઞાન ને વિપરીતતા પમાડવા દેતો નથી.
286
વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી તે બરાબર છે, પણ તેની રૂચિ થઈ જાય તો નિશ્ચય પ્રત્યે નહીં ને. એટલે શું પેલા વિકલ્પો આવે છે એ મંદ કશાય ના છે ને એ સારા લાગે અથવા એવો અભિપ્રાય ઘડાય અને હમણાં હમણાં ભાવ બહુ સારા આવે છે, આત્માના જ વિકલ્પો આવે છે. ઓકે, અમે તો નિવૃત્તિ લઈ લીધી છે, એ દુકાને બુકાનના કોઈ આપણને કે બીજા ઘરના કામ માથે નથી, સંભાળી લીધા છે બીજાએ. આપણે તો હવે આ જ કરીએ છીએ, બહુ સારા ભાવ, આખો દિવસ આપણા ભાવ બહુ સારા રહે છે, એની વિકલ્પની રૂચિને પ્રીતિ થઈ ગઈ. મારે જે જોઈએ છે એ થતું નથી, એનો અસંતોષ થવો જોઈએ કે હવે હું નવરો છું, ધંધાના વેપારના ઘરના પાપના કાર્યોના પરિણામ મારે હવે માથે નથી, એટલે થતા નથી, યોગ્યતા નથી ગઈ ગઈ, પણ માથે ઉપાધિ નથી એટલે બીજા સંભાળે છે એટલે થતા નથી. મને લેવાની જરૂર નથી કે મને એ ભાવ થતા નથી, અને હવે આ બધા સ્વાધ્યાય વાંચન આદિના આખો દિવસ ભાવ કરું છું, તો કરતા બુદ્ધિ કરે, હું કરું છું એટલે થાય છે, બહુ સારા ભાવ, બહુ સારા ભાવ રહે છે આપણને, હવે વાંધો નથી. એ લાઈન બરાબર માને જ નવરો થયો તો હજી મને એમાં મારી શાંતિ પ્રગટતી નથી, મારે શું વાંધો છે, હવે કેમ પ્રગટતી નથી, એનો અસંતોષ આવવો. એ તો આખો દિવસ આ બધું કરું છું, એનો સંતોષ આવ્યા વગર રહેશે
નહીં,
એ જ વાંધો છે. વ્યવહારની રુચિ એટલે કે તેમાં જ રોકાઈ રહેવું ન જોઈએ, એ વિકલ્પમાં રોકાઈ રહેવું ન જોઈએ, નહીંતર શાસ્ત્રમાં રોકાઈ ગયો, એ વિકલ્પમાં રોકાઈ ગયો, તે વચ્ચે આવે છે, પણ તેની દ્રષ્ટિ આગળ જવાની હોવી જોઈએ, વચ્ચે આવે છે. સંતોષ માનવાનો સવાલ નથી, મારે જે જોઈએ છે મળતું નથી. સમ્યક દર્શન મળશે ત્યારે શું થશે, સમ્યક દર્શન હો ગયા તો એવી લાઈન છે, હજી તો વિકલ્પમાં ઠીકપણું માની લીધું, જે સમ્યક દ્રષ્ટિ સમ્યક દર્શનમાં ઠીકપણું માનતો નથી, તું તો એના વિકલ્પમાં માની લીધું, ક્યાં છેતરાઈ ગયો. ગુરુદેવની બહુ શૈલી તીખી હતી ને, સંતોષ માનનાર ને એમ કે અરે બાપુ ક્યાં ભૂલો પડ્યો, બહુ થાય ત્યારે વળી એમ કે અરે અરે તને શું થઈ ગયું, એમ કે રાગમાં સંતોષ થઈ ગયો, સંતોષ માની ગયો, તને રાગમાં મેં કંઈક કર્યું એવું તને ઠીક ટાર લાગી ગયું, અરે અરે તને શું થઈ ગયું, એમ કે
મીઠું કેમ લાગ્યું, હા
ભૂલો કેમ ભૂલો, એને કે મને આશ્ચર્ય થાય છે કે ભૂલો કેમ પડી ગયો, એવી રીતે તમને ભૂલ માં આવી ગયો લીધો ને, રાગમાં તને રાગમાં પ્રેમ થઈ ગયો, રાગમાં પ્રીતિ થઈ ગઈ, હે દુશ્મન કરતા કેવું આકરો લઈને મોબાઈલા છે, એ રાગની પરવાય તો દાકણ છે કે તને શુભ રાગમાં પ્રીતિ થઈ, પણ એ રાગની પરવાય તો દાકણ છે કે તને ભરખી જશે કે તને ખાઈ જશે કે ભડકાવે છે, રાગમાં પ્રેમ કરવાથી ભડકાવે છે, તીખી ભાષણ તમામ સંપ્રદાયમાં તો કોઈને કોઈ રાગ થાય એનું વિધાન કરાવ્યું, બહુ સારું કરી શકો છો, બહુ સારું, બહુ સારું. એ પોતે માન ચડે બીજાને, બીજા પણ એને વખાણ કરે કે માન ચડી જાય. જ્ઞાની એને બચાવે છે. આ એ ડાકણ છે તને ભરખે. એટલે કે તને એ શુભ રાગમાં ડાકણ દેખાવે જોઈએ એમ કે દેખાડે છે, માટે શ્રીમંત માણસ મેલું ઘેલું ફાટેલું ઠીકડા વાળું કપડું કરે, લોકો શું કે અરે ભાઈ આ શું તમે કહે, તમે આવા સમય તમને કઈ આ શોભે છે એમ કે નાનપણ આવી ગયું ને એના જેવું છે. તું વિતરાગી પરમાત્મા સ્વરૂપે અને તું રાગ કરી કરીને હરખાશો, આ તને શું થઈ ગયું કે કોઈ વિષ્ટાના ભેદ પાડે છે કે એમ કે રાગના ભેદ ના પાડવા, કેમ કે રાગને વિષ્ટા કીધી, પુણ્ય વિષ્ટા કીધી, ભલે પુણ્ય રાગ હોય શુભ રાગ, કે ભાઈ કાલ મેં શુભ ખાતો હતો માટે આજની વિષ્ટા જુદી રાખો એમ છે, તેલ ભાત શાકને જુદી રાખો એમ છે, મેં શુભ ખાતો તો દાદા શાક રોટલી ખાધી, વિષ્ટા તો વિષ્ટા થઈ ગઈ એમ. સ્વરૂપમાંથી બહાર નીકળીને રાગ થયો કે ખલાસ પાત્રતા વાળાને અને કાયર ને પ્રતિકૂળ, અરે રે મારા શુભ રાગ ને આવું કીધું, મારા ભક્તિ ના ભાવ ને આવું કીધું, મારા ફલાણા પૂજા ના ભાવ ને આવું કીધું,
નાચૂડ
છે એનો છે ને, દર્શનમુથી સારું લાગે છે. ભાવ સારા ખરાબ ની વાત પછી છે, તને સારું લાગે છે એ તારા દર્શન નો છે, એ નાચૂડ છે. નાગે ઘોડો લીધો છે તારા ગળે, અમૃત પીવડાવે છે, અમૃત પીવડાવે, અમૃત પીવડાવે છે, ઝેર ઓકાવે છે અને અમૃત
પીવડાવે છે.
ઓકાવે ને શું કે તમારે હિન્દીમાં
ખૂન થાય છે,
આચાર્ય દેવ કહે છે કે અમે તને ત્રીજી ભૂમિકામાં અમૃત કુંભ ની ભૂમિકામાં જવાનું કહીએ છીએ. સમયસારમાં શુભ રાગ ને વિષ કુંભ કીધો છે, વિષ નો ઘડો કુંભ એટલે ઘડો, ઝેર નો ઘડો છે. તીર્થંકર દ્રેવ હતા તો એમ કેતા હતા કે આ તીર્થંકર પ્રકૃતિ છે એ ઝેર ના ઝાડ છે. શું કે ઝેર ના ઝાડ, જય જોલી ને એટલે ઝેર ના ઝાડ છે તીર્થંકર પ્રકૃતિ ને, સર્વોત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ તીર્થંકર પ્રકૃતિ છે, બાકી બધું તો હેઠળની છે. ઓકે, ઝેર ના ઝાડ છે. આચાર્ય દેવ કહે છે કે અમે તને ત્રીજી ભૂમિકામાં અમૃત કુંભ ની ભૂમિકામાં જવાનું કહીએ છીએ. ત્યાં નીચે નીચે નડ અમૃત પીવડાવીએ છીએ, ઘેરની માગણી ન કર. સર્વ વિશ્વ જ્ઞાન અધિકારનો એ વાત ચાલી છે. અમૃત કુંભની વિષ્ણુની ત્રીજી એટલે શુભ અને અશુભ બે થી છોડીને ત્રીજી શુભ શુભ છોડીને અમે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ. શુભ છોડી અશુભમાં જવાનું કહેતા નથી, શુભ છોડીને અશુભમાં જવાનું કહેતા નથી. પણ સંપ્રદાયના જૈનોને એ ત્રીજી વાતની ખબર નથી અત્યારે. કાંજી સ્વામી શુભ છોડાવે છે તો હું અમારે શુભ છોડીને અશુભમાં જાઉં? આમ પ્રશ્ન કરે. ભાઈ તને અકલ છે એટલે અકલ એમને નથી એવું તો કેમ માની લીધું? તું સાધારણ બુદ્ધિ વાળો, આટલી અકલ છે તને તો શુભમાં છોડીને અશુભમાં ન જવાય તો એ મહાપુરુષની એટલી અકલ નથી એમ તો માની લીધું જલ્દી? શું કહેવા માંગે છે એમ તને જિજ્ઞાસા થઈ? એમ અશુભ તો કોઈ મુસલમાનના શાસ્ત્રો પણ અશુભ કરવાનું કહેતા નથી, તો પછી આ શુભ છોડાવે છે ત્યારે કહેવા હું માંગે છે એમ તને જિજ્ઞાસા થવી જોઈએ? કહેવા હું માંગે છે અને શુભ છોડીને શુભમાં જવાનું તો લૌકિક ધર્મમાં બધાય કહે છે. જેટલા સંપ્રદાયો છે જૈન ધર્મની વિશેષતા શું? જૈન ધર્મ એની બરાબરી નો છે કે એથી કઈક આગળની ચીજ છે તે હું નક્કી કર્યું છે? પાકી લીંબોળી મીઠી લાગે, મીઠો રસ થઈ જાય, પીળી ધમરક જેવી થઈ જાય, દ્રાક્ષ જેવી અને પોચી પડી જાય કેરીની જેમ. નાના હતા ત્યારે ઘણી ઘણી ચૂસતા હતા કે આ નાની કેરી છે, લીમડા મોટા મોટા હતા. વૈષ્ણવ બાલાજી મંદિર, બાલાજી એટલે લક્ષ્મણ, લક્ષ્મણ ને બાલાજી કે મૂર્તિ હોય રામ સીતાના, લક્ષ્મણ ત્રણેયની, ત્રણેયની મૂર્તિ. પછી વૈષ્ણવના મંદિરમાં તો એક ડેરી હનુમાનજીની હોય ને એક ડેરી શંકરની હોય, બધું એક ડેરી ગણપતિની ને એવું બધું હાલતું હોય. અત્યારે તમે માતાજીની બધી એકમાં કરી નાખ્યું. ત્યાં મોટા મોટા લીમડા ત્યાં છોકરા બધા રમવા જાય, ઉનાળામાં છાયા રમે ને, પાકી લીંબોળી ખાઈ ખરી પડે, ઉપર ચડવું ન પડે નાના છોકરાને, ભોળીને ચૂસે, મીઠો રસ લાગે. કેરી આપવા વાળા લીંબોળી લઈ લે તો તોફાન કરે, અને મારે કડવી લીંબોળી નથી ખાવી, હું કડવી લીંબોળી નથી ખાવાનું. ભાઈ તને કડવી નથી જોઈએ, તને કેરી જોઈએ. જોયા વિના એમને એમ બોલવા મળે એમ ફામિલા વિના વિચાર્યા વિના એટલે શુભ છોડાવે છે, શુભ છોડાવી દે છે. ન કરવું, ઉપવાસ ન કરવો, મારા ભગવાનના મંદિર દર્શન કરવા ન જવું એમ પૂછે. એમ ક્યાંક આગળ લઈ જવા માગે છે. ભગવાનના મંદિર જવું છે ને, તમે નિજ ભગવાનના મંદિર જાય ને શું વાંધો છે? મંગલ મંદિર ખોલવા માટે આમ આ નિજ ભગવાનનું મંદિર ખોલવાની વાત છે. હું પાત્ર થઈને દ્વારે આવી ગયો છું, એ કારણ પરમાત્મા તમે તમારે દર્શન દો.
કારણ પરમાત્મા શું જવાબ આપે છે?
કારણ પરમાત્મા કે હું તો તૈયાર જ છું બાપુ, તારે આવશે આવે, હું તો દરવાજે ઉભો છું,
તું બહાર રોકાઈ ગયો
તે મારી અવગણના કરી તો પણ હું ખસો
નથી.
જી તો એને તે પેલા એને સમીપ જાય ત્યાં એને ઠંડી હવા શરૂ થાય એવું છે. આત્મા છે એ ચંદનમન છે, આત્મા છે એ ચંદનમન માં તો સુગંધ મગમગતી હોય, ચંદન ની સુગંધ એમાં તો ક્યાં બીજું ત્યાં તો હવા હોય નહી. પણ આજુબાજુના વનરાજ્યમાં પણ એની સુગંધ, જે બાજુ ની હવા હોય એમાં એની હવા, તે બાજુ ચાલે. ચંદનમન આવ્યા પેલા ખબર પડે કે આજુબાજુમાં ક્યાંક ચંદનમન હોવું જોઈએ. બે વિશેષતા છે, સુગંધ પણ છે અને શીતળતા પણ છે. શીતળ ચિત્તભયોગી ચંદન સમય દ્રષ્ટિનું વર્ણન બનાસીદાસ એવું કર્યું છે. શીતળ ચિત્ત ભયોજીમ ચંદન કરે શિવ મારવ માહી જે માહી જીનેશ્વર કે રઘુનંદન. શાંત દશાતીને કી પહેચાની કરે પર જોડી બનારસી નંદન. એલિટ્રેશન કર્યું છે, ચંદન નંદન નંદન બધું ક્લાસ મળ્યું ને. અમે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ, શુભ છોડી અશુભમાં જવાનું કહેતા નથી. ઊંચે ઊંચે શુદ્ધની ભૂમિકામાં જવાનું કહીએ છીએ, ઊંચે ઉપર લઈ જઈએ છીએ, તેમાં અશુભ ભાવ આવે નીચે આવે પણ તેને સર્વસ્વ માની લેવું. સર્વસ્વ માની લેવું તો પૂરું વજન જાય છે, પણ જરા પણ વજન દેવું નહીં, થોડું વજન ન દેવું. નાયક સ્વભાવની પૂરી અધિકતા આવવી જોઈએ. સ્વભાવ કઈ નથી, સ્વભાવ એની પાસે કઈ નથી.
વિરોધી ની કિંમત છે
હે,
પોતાના સ્વભાવ થી વિરોધી છે,
વિરોધી છે
એટલે શું કિંમત આપી?
પ્રકૃત સ્વભાવ થી
વિરોધી
છે. શેરડી વાવી હોય તો કેરાની બાજુમાં ખડ થાય કે ન થાય? એ ખડ કઈ ચાવા બેહાય કે શેરડીનો રસ્તા પાસે?
શેરડી
ખડ ભલે પડવું નથી,
મીઠું નથી,
પણ મીઠું નથી, મોડું ફીકું છે. એમાં શું લેવું, એમાં શું સ્વાદ લેવાનો? શુદ્ધ ભૂમિકા કેમ પ્રગટે? અમૃત કુંભ ભૂમિકા કેમ પ્રગટે? એમ દ્રષ્ટિ ત્યાં હોવી જોઈએ. શુદ્ધ ભૂમિકા કેમ પ્રગટે એટલે શુદ્ધ અવસ્થા. અમૃત કુંભ ભૂમિકા કેમ પ્રગટે? તો અમૃત પીવાનું છે એમ ત્યાં દ્રષ્ટિ હોવી જોઈએ ને, થવી જોઈએ ને, રુચિ ત્યાં હોવી જોઈએ. પછી ભલે ધીમી ધારે પીવાય ન પોસાય, પણ અત્યારે શુભાશુભ બંધ કરીને અમૃતની ભૂમિકામાં આવવું જોઈએ. રુચિ ત્યાં રહેવી હોવી જોઈએ અને વચ્ચે આ બધો વ્યવહાર આવ્યા વગર રહેતો નથી. તો જ્ઞાન કરવાનું છે કે ભાઈ ઉપર ફળ આવે ત્યારે નીચે ડાળી હોય, થડ હોય, પાંદડા હોય, ફૂલ હોય, પછી ફળ આવે એમ વચ્ચે આવે એ આવે. ખડ થાય ઉપર અનાજની મૂંડી ઉપર આવે, નીચે ખડ થાય. ખાવું છે અનાજ કે ખાવું છે ખડ? ખડ તો તિરિયન જ ખાય, અનાજ તો માણસ ખાય. એમ તું આત્મા છો ત્યારે તો તારા આત્માને શુદ્ધ પર્યાય જોઈએ. શુદ્ધ પર્યાય તારો ખોરાક સ્વાદ લેવાનો વિષય